निश्चय नहीं थी, अपेक्षाएं पूरी ने निश्चित। पाठ नंबर 170 गाथा 60। निश्चय नहीं थी, अपेक्षाएं पूरी ने निश्चित है। पुण्य वैभव तेथी मद, मद थी मति भ्रम जाण, मति भ्रम थी वड़ी पाप तो पुण्य हजो न निदान। पुण्य थी धन प्राप्त थाय छे, धन थी अभिमान थाय छे, अभिमान थी बुद्धिमा व्यामोह ये भ्रम विवेक मूर्तता थाय छे, अने बुद्धि की मूर्तता थी पाप थाय छे, तेथी ते पुण्य अमने न हो। रत्नत्रयनी भावना थी रहित एवा अज्ञानी जीवने पुण्योदय थी जे वैभव आदि संसार की उत्तम भोग सामग्री मळे छे, तेथी तेवो अभिमान करी पाप उपार्जन करी दुर्गतिमां जई त्यानी अपार कष्टो भोगवे छे। माटे मिथ्या दृष्टिओनुं पुण्य एक प्रकारे पापनुं कारण बने छे। सम्यक दृष्टि पुण्यना उदयमां વિવેકથી કામ લે છે, માટે તેને ભરત, સગર, રામ તથા પાંડવાદી મહાપુરુષોની સમાન પુણ્યબંધ અભિમાનનું કારણ થતું નથી। જો ધન સર્વને અભિમાન ઉત્પન્ન કરતું હોય તો સમ્યક દ્રષ્ટિ પુણ્યવાન પુરુષો કેવી રીતે મોદ, અહંકાર આદિ વિકલ્પો તજીને મોક્ષ પામત? સમ્યક દ્રષ્ટિ જીવ ચક્રવર્તીની વિભૂતિમાં પણ ગર્વ રહિત રહે છે, પણ તેમાં આનંદ માનતા નથી। જ્યારે મિથ્યા દ્રષ્ટિ સંસારના તુચ્છ પદાર્થોમાં પણ અતિશય લુપ્ત થઈને તેને છોડી શકતા નથી। ગુણભદ્રાચાર્યએ આત્માનુશાસનમાં કહ્યું છે કે પુરુષોની વાણીમાં સત્ય, મતિમાં શ્રુત, મનમાં દયા, પરાક્રમરૂપ ભૂજાઓમાં સુરવીરતા, યાચકોને પૂર્ણ લક્ષ્મીનું દાન અને મોક્ષ માર્ગમાં ગમન ઇત્યાદિ સદગુણો હતા એમ આગમમાં સંભળાય છે। પણ આશ્ચર્ય છે કે આ પંચમ કાલમાં લેશ માત્ર એવા ગુણો નથી, છતાં મનુષ્યો ઉદ્વતપણું વિશેષ રીતે જોવામાં આવે છે, અર્થાત અત્યારની પ્રજામાં ગુણોની અપેક્ષાએ અભિમાન વિશેષ દેખાય છે। ભક્તિથી મુખ્યપણે પુણ્ય બંધાય છે। પુણ્ય અને પુણ્યના કારણે જીવને ધનની પ્રાપ્તિ થાય છે, અને જે ધનથી અભિમાન, અહંકાર, બુદ્ધિમાં ભ્રમપણું, વિવેકની મૂર્તતા અને એ બુદ્ધિને કારણે પાપ થાય છે, તેથી એવું પુણ્ય અમને ન હો। રત્નત્રયની ભાવનાથી રહિત એ જે અજ્ઞાની જીવો જે છે એ પુણ્યના ઉદયથી એને સંસારની ઉત્તમ સામગ્રીઓ ઉત્તમ ભોગના સાધનો મળે અને એમાં અભિમાન કરી અને એ અભિમાનથી પાપનું ઉપાર્જન કરે અને એના પરિણામે એ દુર્ગતિમાં જઈ અને એ દુર્ગતિમાં પોતે કષ્ટો, અપાર કષ્ટો ભોગવે છે। અને મિથ્યા દ્રષ્ટિનું પુણ્ય એક પ્રકારે પાપ, કારણ કે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એનું જે પુણ્ય છે એ પુણ્ય તો પાપનું કારણે બને છે, કારણ કે દ્રષ્ટિ જ મિથ્યા દ્રષ્ટિ છે। હવે સામે સમ્યક દ્રષ્ટિનો ખ્યાલ આવ્યો છે કે સમ્યક દ્રષ્ટિ જે જીવ જે છે એના એનું જે પુણ્યનો ઉદય હોય છે એનામાં વિવેક હોય છે, અને એના દાખલા તરીકે મેં કીધું ભરત મહારાજા, સગર, રામ, પાંડવ આદિ જે મહાપુરુષો થઈ ગયા એ એમનો પુણ્યબંધ જે હતો એ પુણ્યાનુબંધી પુણ્ય એટલે અભિમાન વિનાનું પુણ્ય હતું. ધનથી જો બધાને અભિમાન ઉત્પન્ન થતું હોય તો સમ્યક દ્રષ્ટિ પુણ્યવાન પુરુષો જે છે એનામાં મદ અહંકાર એ બધું કેવી રીતે તો એનામાં આવે, પણ એ એમનામાં નથી હોતું. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવો છે અને એમનો પુણ્યનો ઉદય છે એ પુણ્યનો ઉદય એ પોતે સંભાળે ભોગવી લે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિવાળા જીવો છે અને એ બધું મદ અહંકાર છોડી અને તો કેવી રીતે મોક્ષમાં મત. એટલે એમણે કીધું કે એ સમ્યક દ્રષ્ટિ જીવો અહંકાર વાળે એમાં માનતા નથી, મિથ્યા દ્રષ્ટિથી એમની આખી વિપરીત દશા છે એટલે ઉચ્ચ દશા છે. મિથ્યા દ્રષ્ટિ છે એ સંસારના તુચ્છ પદાર્થમાં જ પોતે જોડાઈ ગયેલો હોય છે અને એ એમાંથી છૂટી શકતો નથી. પૂર્વ પુરુષોની વાણીમાં સત્ય પૂર્વપુરુષો મહાન વિભૂતિઓ જે કહી શકાય એવો એમની વાણીમાં સત્ય હોય છે, મતિમાં સુત, મનમાં કરુણા, પૂજાઓમાં એટલે પરાક્રમરૂપ પૂજાઓમાં, પૂજાઓ એટલે પરાક્રમરૂપી પૂજાઓમાં એની સુરવીરતા, એ યાજકોને પૂર્ણ લક્ષ્મીનું દાન અને મોક્ષવાળાના ગમન એવા સદગુણો હતા એમ આગમમાં જણાવેલ છે. પણ અત્યારના આ પંચમકાળમાં આશ્ચર્ય એવું છે કે લેશ માત્ર એવા ગુણો આ કાળમાં અત્યારે જોવા મળતા નથી. છતાં મનુષ્યો ઉદ્ધતપણો એનામાં ઉદ્ધતા વિષય જોવામાં આવે છે. અત્યારના જીવોમાં ગુણની અપેક્ષાએ અભિમાનનું પ્રમાણ વિશેષ દેખાય છે.
સાઈઠમી ગાથામાં શું સૂત્ર છે? પુણ્યનો નિષેધ શું કામ અથવા કઈ અપેક્ષા એ છે? નિશ્ચય નહીંની અપેક્ષા એ પુણ્યનો નિષેધ છે. તો એ કયા પ્રકારનું પુણ્ય છે જેનો નિષેધ થાય છે? પાપાનુબંધી એનો પ્રકાર છે, પણ પાપાનુબંધી પુણ્ય ક્યારે થાય છે? જીવ જ્યારે અજ્ઞાની હોય છે. એટલે અજ્ઞાની જીવ રત્નત્રયની ભાવનાથી રહિત, હજુ એને રત્નત્રયની પ્રાપ્તિ નથી પણ એની ભાવના પણ નથી. ફરક સમજાય છે? બધા જ જીવોને કંઈ સંકિત પ્રાપ્ત થાય, ક્રિયાકાંડ કરે એટલે એવું નથી, પણ સંકિતની ભાવના છે. જીવ સંકિત સન્મુખ થયો પછી કોઈ પણ ક્રિયા કરે એ ક્રિયા પાપાનુબંધી નથી, એ ક્રિયા પાપાનુબંધી. કેમ કે એનું લક્ષ્ય શું છે? સંકિતની પ્રાપ્તિ કરવી છે કે જેથી પરંપરાએ મુક્તિનું કારણ થાય. તો નહીં તો એવું થઈ જશે કે પુણ્ય કોઈ કરવું જ નહીં ને શુભ ક્રિયા કરવી જ નહીં, એવી કોઈ વાત નથી. સમજ જરાય ફેર ન કરવી. અપેક્ષા એ છે એટલે અપેક્ષા એ સમજવામાં કયું પુણ્ય કે જે પુણ્યમાં એને સંકિત પ્રાપ્ત નથી કરવું. સંકિત સિવાય સંસારના કારણો જે પુણ્યમાં છે શુભ કરે છે, પણ એ શુભ સમ્યકત્વની પ્રાપ્તિ માટે નથી કરતો. શુભ કરે છે પણ સમ્યકત્વની પ્રાપ્તિ માટે નથી કરતો. શેના માટે કરે છે? તો લોકસંજ્ઞા માટે કરે છે, ગચ્છ સંજ્ઞામાં કરે છે, સંપ્રદાયના ભાવથી કરે છે, ગતાનુગતિક કરે છે, કુળ ધર્મથી કરે છે, ઓઘ સંજ્ઞાએ કરે છે, આવું બધું તો ઘણું કરતો હોય. આ પુણ્ય છે એને એનો અનુબંધ, એમાંથી એને પ્રાપ્ત શું થાય? તો કે પુણ્યનું પ્રાપ્તિમાં સેજો એનો જો કહે તો કે ધન અને કામ ભોગના સાધન સામગ્રી એ પુણ્યનું ફળ છે. એને શું મળે? ધન અને ભોગ સામગ્રી બધી મળે. પુણ્યનું ફળ આ છે. હવે એ પુણ્યનું ફળ આ છે તો આ ફળ આવી પ્રકારનું મળેલા પુણ્યનું આ ધન અને ભોગ સામગ્રી એ શું નિર્માણ કરે એના જીવનમાં? મદ. કોઈ પણ જીવને અભિમાન ક્યારે આવે છે? પૈસો વધે ત્યારે. આ સીધું સાદું ગણિત સંસારનું કે જેને પૈસો વધે એટલે તરત જ પહેલું એનું પરિણામ શું આવે? અભિમાન આવે. અહમ જુદી વાત છે. વિચારજો, અભિમાન વધે. જરા પૈસો વધ્યો એટલે પછી એનું આખું બધું વ્યવહાર હાલચાલ, પછી પોતાને અમને આમ માન મળવું જોઈએ, અમારું આ સ્થાન છે ને, કંઈક પ્રકારનું એનું લફડા શરૂ થઈ જાય. કારણ શું? આપણે કે આનો હમણાં દાણીઓ ફાટ્યો છે, ચકલી ફૂલે કે. સરસ શબ્દ મૂકે છે આચાર્યશ્રી કે પહેલા વહેલા ને અભિમાન થાય, ધન વધે એટલે પહેલામાં પેલું દૂષણ. એ બતાવે છે કે એને ધન સેનાથી પ્રાપ્ત થયું છે. આવું પુણ્ય કે જે પુણ્ય જ્ઞાનની દ્રષ્ટિથી નહોતું કર્યું, જ્ઞાનની દ્રષ્ટિથી નહોતું કર્યું એને. પુણ્ય કર્યું હતું પણ કોઈ જ્ઞાન મેળવવા નહોતું કર્યું, પોતાના આત્મકલ્યાણ માટે નહોતું કર્યું. પણ એ પુણ્ય સેના માટે કર્યું? તો કે કંઈક મને સંસારના સુખોની પ્રાપ્તિ થાય. એક હેતુ છે મુક્તિનો, મોક્ષનો, અને બીજો હેતુ છે સંસારનો. જીવને મોક્ષનું સુખ પણ જોઈએ છે ને સંસારનું સુખ પણ જોઈએ છે. હવે જે સુખને સંસારનું સુખ જોઈએ છે એ જે કંઈ પુણ્ય કરે એ પુણ્યમાંથી અવગુણની ઉત્પત્તિ થાય, અને જે જીવ મોક્ષના સુખ માટે પુણ્ય કરે ભલે એની પાસે કંઈ નથી પણ એને સદગુણની પ્રાપ્તિ થાય, અને એમાં એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયની પ્રાપ્તિ થાય, અને અહીંયા મદત્રયની પ્રાપ્તિ થાય. અભિમાન, મદ, આ બધું મળે, આઠે પ્રકારનું એની પ્રાપ્તિ થાય. તો ક્યાંય ભૂલે ચૂકે સમજની અંદર ફેર નહીં કરશો કે ના ના આ તો પુણ્ય કરે છે. પુણ્ય પણ કયા હેતુથી કરે છે? પુણ્ય થાય છે પણ જે પુણ્ય સંસારના હેતુથી, કારણ કે આ વ્રત, તપ, જપ ઇત્યાદિ કરવાના છે પણ હેતુ આશય કયો? રત્નત્રયની પ્રાપ્તિ, સંકિતની પ્રાપ્તિ. સંકિતની પ્રાપ્તિ હતી કે ભાઈ મારા આત્માને સર્વપ્રથમ આત્મદર્શન થાય તો મારો બધો પુરુષાર્થ સવડો થાય, મારા બધા પુરુષાર્થનું પરિણામ હું મુક્તિની નજીક જાઉં. માટે પુણ્ય થાય છે, દાન કરવું, વ્રત તપ કરવા, ધર્મના કાર્યો કરવા, આ બધું જ કરવું, પણ એમાં લૌકિક ઈચ્છા ક્યાંય આવવી જોઈએ કંઈ. સંસારનો કોઈ ભાવ, સંસારનું સુખ, કોઈ મને સંસારના પદ મળે, પ્રતિષ્ઠા મળે, સ્થાન મળે, ધન મળે, ભોગ સામગ્રી મળે અને જીવનમાં જલસા થઈ જાય તો એ પુણ્ય એને પાપ કરાવશે. એટલે કહે છે કે ધનથી અભિમાન થાય અને અભિમાનથી બુદ્ધિમાં, એટલે વિવેક મૂળતા. જે અભિમાની હોય ને એનામાં વિવેક ન હોય, વિવેક મૂઢતા જેને કહે છે. એ વિવેક મૂઢતા એટલે એને પછી પોતાના અભિમાનના આધાર ઉપર જ પછી એને કોઈ જ્ઞાની છે, વિદ્વાન છે, સદાચારી છે, સંત છે, આવો કોઈનો દરેકમાં પોતાનું અભિમાન એટલું બધું છે કે એનામાં આવો વિવેક પણ રહેતો નથી. એ સદગુણીના, સાધકના, કોઈના વિવેક કરે નહીં, બસ હું એટલે શ્રેષ્ઠ અને મારા જેવું જગતમાં કોઈ નહીં. ઉચ્છૃંખલતા આવે, અભિમાન આવે, એટલે તો પહેલા વહેલા એમાં વ્યામો આવે છે, ભ્રમ થાય છે. ભ્રમ એ થાય છે કે અમે બહુ આગળ વધ્યા. સંસારમાં જીવ પ્રયત્ન કરીને આગળ વધે, આપણે કોને આગળ વધ્યો કહીએ? ધન જરા પૈસો કમાણો, પાંચ પૈસો કમાણો, શું કે બહુ આગળ વધી ગયો? શું આગળ વધ્યા? પ્રતિષ્ઠા એ નહીં, ધન પૈસો જ, બીજું કઈ નહીં. તો કે પાંચ વર્ષમાં ઘણા આગળ વધી ગયા. પાંચ વર્ષમાં શું આગળ વધી ગયા, એની શું પ્રગતિ થઈ? બસ ધન વધી ગયું, એનું કોથળી માલ વધી ગયો છે. અને એનું આ જોર છે નથી કહી આપણે, કે એનું જોર છે એનું પોતાનું નથી, એ ક્યાંય આગળ વધ્યો નથી. એનું જોર બધું સેના ઉપર છે? પૈસા. પૈસો બોલે છે. એક જૂના જમાનામાં નાટક આવતું હતું ભાંગવાડીમાં, મુંબઈની અંદર, બહુ સરસ. અને એના આવા અનેક પ્રકારના પાત્રો હતા. ત્યારે એક જે હતો જાણતો, એ વારંવાર કે આ એ નથી બોલતો, પૈસો બોલે છે. વ્યામોહ આવે છે, એને ભ્રમ થાય છે, એને પોતાની શ્રેષ્ઠતા લાગે છે કે આ બધા કરતાં હું શ્રેષ્ઠ છું, મને આગળ સ્થાન હોવું જોઈએ, મારું બહુમાન થવું જોઈએ, હું સૌથી વધારે આમ છું. સેના કારણે? એની પાસે પૈસો છે. પૈસો ન હોય તો વાત પણ નરમ ગેસ જેવો. તો આવા પુણ્યથી ધન મળે, ધનથી અભિમાન થાય, અભિમાનથી આવો ભ્રમ વ્યામો ઉત્પન્ન થાય. અને ઘણીવાર તો આપણે એ રીતે બધાને ધનવાળાનો જ વિચાર કરે કે બહુ પૈસા, એનું આપણે રાખવું, મોટા માણસ છે. મોટા એટલે કઈ દ્રષ્ટિએ, કઈ અપેક્ષાએ? જ્ઞાન અપેક્ષાએ કે ધન અપેક્ષાએ? આખો સંસારનો વ્યવહાર આ ભ્રમ ઉપર ચાલે છે. એટલે જ્ઞાનીઓ ઘણીવાર કહે છે, અરે રે, આ જીવને મહાત્મા પ્રત્યે ક્યારે મોહ જ ન આવ્યો. કરોડપતિ આવે તો ઊંધો પડી જાય, એને કંઈ પૈસો મળવાનો નથી, પણ એનામાં જે અભરખા છે ને કરોડપતિ થવાની, એટલે આની પૂજા કરવા માટે તરત. કોઈ જ્ઞાની આવે તો એને ઉમંગ ન આવે, ઉત્સાહ ન આવે, ઉલ્લાસ ન આવે, એના સંગમાં આવે તો કોઈ આનંદ ન થાય કે વાહ, આજ તો કેટલો મારો સરસ દિવસ થયો, સંતના દર્શન થયા, સત્પુરુષ મળ્યા, જ્ઞાની મળ્યા, કોઈ નવી વાત મૂકી, અલૌકિક વાત મૂકી આત્માની, સંસાર સંબંધી એમાં કંઈ વાત નહોતી, પણ એને ધનપતિઓનો મોહ કેટલો બધો હોય છે. આંગણે કોઈ પૈસાદાર આવે તો કેવી મજા આવી જાય, આમ તો પચી પચા પૈસા ઘસાય હોય, બીજું કંઈ થાય નહીં, કાંઈ વાતમાં માલ ન હોય, પૈસાદારની દોસ્તી. હે, હા, પણ એને આવો મહાત્મા પ્રત્યે મોહ ન આવ્યો. જીવને ક્યારેય જ્ઞાની પુરુષો પ્રત્યે આવો અંદરથી ઉલ્લાસ, ઉમંગ જાગતો નથી. આ વ્યામો કે આ વિવેક મૂળતા એને આને કહેવાય, વ્યામો આને કહેવાય. એ જુદી વાત છે. તો એને મૂળતા થાય છે, અને આવી મૂળતાથી પાપ થાય છે. એ બધા કાર્યો કેવા કરે? પાપના જ કરે. આવું પુણ્ય કે છે અમને નવો. પુણ્યનો નિષેધ છે, પણ કઈ અપેક્ષાએ? નિશ્ચય નહીં, એટલે આત્મકલ્યાણની અપેક્ષાએ. પણ આત્મકલ્યાણના હેતુથી, એ ભાવથી, સમ્યક સન્મુખતાથી કંઈ પણ પ્રકારની પુણ્યની શુભની પ્રવૃત્તિ કરવામાં આવે તો એનો નિષેધ. પછી જુદું જુદું અર્થઘટન કરી અને એકાંતમાં ચાલ્યા ન જાય આપણે, નહીં તો આપણે વિવેક ગુમાવી દઈએ. એટલે કહે છે કે રત્નત્રયની ભાવનાથી રહિત એવા અજ્ઞાની જીવને આ જે ભોગ સામગ્રી મળે છે એ અભિમાન ઉત્પન્ન કરે છે, અભિમાનથી પાપનું અર્જન થાય છે અને દુર્ગતિમાં પડે છે. માટે અહીંયા કહે છે એવી પ્રકારની પુણ્ય સામગ્રી અમારે જોઈતી નથી. અને ગુણભદ્રાચાર્યએ પણ એમના ગ્રંથની અંદર આ જ વાત મૂકી છે કે પૂર્વ પુરુષોમાં તો શું શું હતું, સરસ મજાના એની વાણીમાં સત્ય હતું. આજે કહેવાતા લોકોની અંદર વાણીમાં જૂઠ, ભારોભાર જૂઠ, અસત્ય, દંભ, વાણીમાં કંઈ સચ્ચાઈ નહીં. કહે કાંઈ, બોલે કાંઈ, કરે કાંઈ, અંદર પાછો કંઈ જુદું જોઈ. મતિમાં શ્રુત, જો આ મતિમાં શ્રુત, એની જે મતિ, બુદ્ધિમત્તા, એટલે વિચારી જે કરતા હોય, કરાવતા હોય, વાતો કરતા હોય, તો એમાં કેનો પડછાયો પડે? શ્રુતનો. શ્રુતનો પડછાયો એટલે એમાં સંસારના ભોગ પ્રત્યેની ઉદાસીનતા હોય, એનો કોઈ પણ પ્રકારનો રંગ રાગમાં એની બુદ્ધિ ન હોય, એની બુદ્ધિ ભલે સંસારમાં હોય હજુ પામ્યો નથી પણ એનું વલણ કઈ તરફ હોય, ત્યાગ વૈરાગ્ય તરફ, ઉપશમ તરફ. કેમ કે મતિમાં શ્રુત છે, મતિમાં શ્રુત એટલે જેને આપણે કહે ને હાડનો ગરીબ, કોઈનું અહિત ન કરે, ભલે પોતાથી થાય ન થાય એ વાત જુદી છે, કોઈનું કલ્યાણ થાય, કોઈ પોતે બીજું કંઈ કરી નાખે ન થાય, પણ અંદરની અંદર તો હાડનો ગરીબ છે. કોઈનું અશુભ, હિંસા, એના એના પરિણામમાં ક્યાંય હિંસક ભાવો ન હોય. તો આ કે છે મતિમાં શ્રુત છે, આ બહુ મોટી વાત છે. આ મતિની પવિત્રતા છે, એની વિચારોની કેટલી પવિત્રતા છે, નમ્રતા છે, કેટલી ઊંચાઈ છે. મતિમાં શ્રુત, મનમાં દયા, મનમાં દયા. દયા એટલે પર જીવનું ભલું કરવાની ભાવના, સૌનું કલ્યાણ હો, પ્રાણી માત્રનું કલ્યાણ હો, મારાથી થાય ન થાય એ વાત જુદી છે, પણ મનમાં ભાવ શું છે, કોઈ જીવ દુઃખી ન હો, સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, શાંતિ સર્વત્ર વિસ્તરો. કેવો ઉત્કૃષ્ટ ભાવ છે, સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. હે પ્રભુ, બધા સુખી થાઓ, કોઈ દુઃખી ન થાઓ, કોઈને જગતમાં કોઈ જીવને પીડા આવો નહીં. આ બધા આપણા માંગલિક શ્લોકો છે. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂત ગણા દોષાહ પ્રયંતુ નાસમ સર્વે સુખી ભવંતુ લોકા. એક એક સ્તોત્રની અંદર આવા શ્લોક આવે કે આખું જગત શિવમસ્તુ સર્વ જગત, આખા જગતના જીવો કલ્યાણને પામો, બધા જ જીવો પરસ્પર પરહિતના ઉપકારમાં જીવે, બધા જ જીવો પરસ્પર પરહિતના ઉપકારમાં જીવે. દોષાહ પ્રયંતુ નાસો, સૌના દોષ છે એ નાશ પામે. સર્વત્ર સુખી ભવંતુ લોકા, અને જ્યાં જીવોમાં દોષ ન હોય અને પરસ્પર હિતની કામના હોય તો ત્યાં એ લોક જીવન આખું સુખી હોય છે. આવા ઉત્કૃષ્ટ ભાવો મોક્ષ ન થાય ત્યાં સુધીમાં આ બધી ભાવનાઓ તો જીવની અંદર હોય છે. એટલે આપણે ત્યાં માંગલિક, પ્રારંભનું માંગલિક અને અંત્યનું પણ માંગલિક. શરૂઆત કરે તો પણ મંગલ ભાવનાથી થાય કોઈ પણ કાર્યની શરૂઆત, અને એનો અંત થાય એ પણ મંગલ ભાવનાથી થાય. આ મનમાં દયા, એનું મન એવું પ્રકારનું છે, કોમળ છે, સર્વ જીવોનું હિતકારી. એટલે જીનેશ્વરની વાણી કેવી, સકળ જગત હિતકારી, જગતનું હિત. તીર્થંકરની જો કોઈ ઓળખ હોય તો આખા જગતનું જીવા જીવનું હિત જેના હૈયે છે, મનમાં દયા, એ ઉત્તમ પુરુષનું લક્ષણ છે. કરુણામાં અનુકંપાનો ભાવ વધારે છે. મોક્ષ માર્ગમાં ગમન અને ઈચ્છા શું હોય, એને મોક્ષમાં તરફ એની આખા જીવનનો લક્ષ્ય, જીવનનું ધ્યેય, આપણે કંઈક કરવું છે, આપણે કંઈક મેળવવું છે, આપણે કંઈક પામવું છે, તો એનું એના મનમાં શું હોય, ઈચ્છા શું હોય અંદરની, મોક્ષ મેળવવો છે. ભલે કંઈ આપણેથી કંઈ અત્યારે કોઈ એવી શક્યતા નથી અથવા થતું નથી, તો પણ એની લક્ષ્ય એમ ન હોય કે હું આટલું આટલું ધન ભેગું કરી જાઉં, આટલી આટલી સંપત્તિનો માલિક બનું, આટલા આટલા માન પ્રતિષ્ઠા પદ પદવી પ્રાપ્ત કરું, તો કે ના, એના જીવનમાં ભાવ તો એ હોય કે આપણું ગમન કયા તરફ જાય, મોક્ષ તરફ જાય. આ એના સાદા ગુણો કે છે, આવા બધા ગુણો હતા એમ આગમમાં સંભળાય છે. જે પુરુષો હતા આવા આગમની અંદર કહે છે કે આવા, આને શ્રાવકો કહે છે કે આ શ્રાવકોના ચાર ગુણ જો લક્ષમાં આવી જાય, ભલે સંસારમાં છે, વાણીમાં સત્ય, મતિમાં શ્રુત, મનમાં દયા, પૂજામાં સુરવીરતા, યાચકોને લક્ષ્મીનું દાન અને મોક્ષમાં ગમન, આ એના સદગુણો હતા. આજે આ કાળમાં લેશ માત્ર એવા ગુણો આ જોવા જ નથી મળતા. બધી જ અનુકૂળતા હોય છતાં એનામાં આ ગુણ ન હોય. શક્તિ ઘણી, ભુજામાં બળ ઘણું, દ્રવ્યથી પણ સુખી, મતિમાં ઘણો જ ભણેલો ગણેલો, પરંતુ ગમન મોક્ષ તરફ નહીં, સંસારની ભૌતિક સિદ્ધિઓ તરફનું ગમન, આવા ગુણો ન જ મળે. એટલે કે છે આ મનુષ્યમાં એક જ શબ્દ ઉમેકો, શું વધારે હોય? ઉદ્ધતપણું. જેમ જેમ એને અનુકૂળતા સંસારની થાય એમાં એનામાં વધે શું? ઉદ્ધતતાય વધે. વિનમ્રતા ન હોય, જરાય કોઈ નર્મ ન હોય પોતે, ઉદ્ધતતાય વધે. આપણને ખબર પડી જાય કે કાને કોઈ ઓફિસરનો હોદ્દો મળ્યો છે, કાં સરકારમાં વેળો છે, કાં કોઈ પોલીસ ખાતાની ભાઈબંધી થઈ ગઈ છે, કાં ધનનું ધન વધી ગયું છે, ગમે ત્યાંથી પણ પૈસો આવી ગયો છે, વધે શું? ઉદ્ધતાય. અર્થાત અત્યારની પ્રજાની ગુણોની અપેક્ષાએ અભિમાન વિશેષ દેખાય છે. આ અભિમાન કોઈને કોઈ પ્રકારે એનું આવી રીતે છલકાય છે. આવા પુણ્યની અમારે જોઈતું જો પુણ્યનો નિષેધ છે પણ અપેક્ષા એ છે. પણ જે પુણ્ય અમને સત્પુરુષનો યોગ કરાવે, જે પુણ્ય અમને સત્માર્ગમાં બળ મળે ચાલવાનું, જે પુણ્યથી અમને જ્ઞાની પુરુષોનું ઓળખાણ થાય, સત્શાસ્ત્રનો યોગ થાય, અમારી મતિ પરોપકારની અંદર ચાલે, એ પુણ્યનો ક્યાં વાંધો? એ પુણ્ય તો અમારે જોઈએ છે. કેમ કે જીવનની અંદર સતયોગોનું કારણ પણ પુણ્ય કે પાપ? મને મનુષ્ય ભાવ મળે પુણ્યથી મળે કે પાપથી મળે? મનુષ્ય ભાવમાં આર્યભૂમિ મળે પુણ્યથી મળે કે પાપથી મળે? ઉચ્ચ ગોત્ર મળે પુણ્યથી મળે કે પાપથી મળે? વિતરાગનો ધર્મ મળે પુણ્યથી મળે કે પાપથી મળે? સદગુરુનો યોગ મળે પુણ્યથી કે પાપથી? અને ચરિત્રની અંદર પ્રવર્તન કરવાની ભાવના થાય પુણ્યથી કે પાપથી? તો આ બધું પુણ્યથી જ મળે છે, તો પુણ્યનો નિષેધ કેમ? તો જ્ઞાની કહે છે આવી અજ્ઞાની અવસ્થા અને એને કારણે, અને પુણ્ય સત્કર્મથી મળે કે અપકર્મથી? તો સત્કર્મ કરવા એનાથી પુણ્ય મળે, અને પુણ્યનો નિષેધ કરો એટલે એનો મતલબ કે સત્કર્મ ન કરવા? અનિલભાઈ, સત્કર્મ કરવા પણ શેને માટે કરવા? મોક્ષ ગમન, રત્નત્રયની પ્રાપ્તિ, મોક્ષનું બીજ એટલે સંકિત, એ અમને પ્રાપ્ત થાય. સંકિત થાય પછી તો એનું પુણ્ય અતિશય જ હોય, પણ ત્યાર પહેલા પણ પુણ્યનો નિષેધ નથી, પણ હેતુની દ્રષ્ટિએ નિષેધ છે. હેતુ જો જીવને આવી દ્રષ્ટિ ન હોય તો એ જે પુણ્ય કરે એ સંસારલક્ષી પુણ્ય થાય, અને સંસારલક્ષી પુણ્યમાં એમાં બધા અવગુણોનું સર્જન થાય. ત્યારે એની પાસે ભલે સંકિત નથી, પણ મને આવું આત્મભાન થાય, આત્મદર્શન થાય, આત્મલક્ષી પુણ્યની અંદર એને કદાચ મુક્તિ ન મળે તો પણ સતયોગ પ્રાપ્ત થાય, સુયોગ પ્રાપ્ત થાય, જે સુયોગમાં પરંપરાએ પણ એની મુક્તિ. તો પુણ્યનો નિષેધ એનું સ્વરૂપ સમજી લેજો, નહીતર બહુ જીવ આની અંદર ભરમાઈ જાય છે. કાં તો સાવ પુણ્યના નિષેધમાં ચાલ્યો જાય છે, જે અત્યારે નઈ વાત ચાલે છે, એકાંતમાં જે વાત કરતા હોય ત્યાં શું કે? પુણ્ય બેડી છે, સોનાની બેડી છે, અથવા તો ઝેર છે, વિષનો કુંભ છે, ઘણા ઘણા શબ્દો મૂકે છે, બધું એકાંતે બોલે છે. જૈન દર્શન જો સ્યાદવાદ ન સમજાય અને એકાંત દ્રષ્ટિ ન આવે, એક દ્રષ્ટિ સંસારલક્ષી છે, એક દ્રષ્ટિ પરમાર્થલક્ષી છે, એક ને એક ક્રિયા સંસારલક્ષી કરો તો અહિતનું કારણ છે અને પરમાર્થલક્ષી કરો તો પુણ્યનું કારણ છે, મોક્ષનું કારણ છે. તો ક્રિયાનો નિષેધ નથી, વ્રત તપ જપનો નિષેધ નથી, પુણ્યનો નિષેધ નથી, સત્કર્મનો પણ નિષેધ નથી, પણ કઈ દ્રષ્ટિથી જીવ કરે છે
એના માટે કહે છે કે આવો અજ્ઞાની જીવ સમ્યકત્વથી રહિત, એને સંકેત જોઈતું જ નથી, એને સંસારના સુખભોગ જોઈએ છે, અને પુણ્ય કરે છે, વ્રત કરે છે, જપ કરે છે, તપ કરે છે, યાત્રા કરે છે, દાન દે છે, અનેક પ્રકારની સુક્રિયા કરે છે. આવા સત્કર્મ કરનારને તો કે કાંઈ નહીં, સત્કર્મ કરનારમાં વ્યામો થઈ, મૂઢતા થઈ, પાપનો ઉદય થઈને આકરાઈ દુર્ગતિના બંધ બાંધશે, બીજું કાંઈ નહીં કરે. કૃપાળુ દેવે આ યમ નિયમના છંદની અંદર આ વાત મૂકી, હજી પકડાતી નથી કે વ સાધન બાર અનંતવાર કર્યું તો સત્કર્મનો નિષેધ છે, અને જ્યારે કરવું છે ત્યારે એ જણાવેલા સાધન સિવાય બીજું કંઈ કરવાનું છે. જેદી જીવ સંકેતની સાધના કરશે અથવા આત્મકલ્યાણનો માર્ગ કરશે ત્યારે યમ નિયમ સિવાય બીજો કંઈ માર્ગ છે? મોજશોખનો માર્ગ છે, સ્વચ્છંદનો માર્ગ છે, ઉચ્છૃંખલતાનો માર્ગ છે? યમ નિયમ જ આવે, સંયમનો જ આવે વાત. તો અહીંયા કેમ કહ્યું કે સંયમથી કંઈ થયું નહીં? હેતુ નહોતો તારો, તારી દ્રષ્ટિ સમ્યકત્વની પ્રાપ્તિની નહોતી, તું સંકેતની સન્મુખ નહોતો, એટલે પહેલી દ્રષ્ટિમાં નહોતો. આઠ દ્રષ્ટિમાં પહેલી દ્રષ્ટિ પછી બધા સત્કર્મો જ થાય છે, એ જ થાય છે જે અત્યાર સુધી કરતો હતો. પણ પેલામાં મિથ્યાત્વ ગાઢ થતું હતું, આમાં મિથ્યાત્વથી આ મિથ્યાત્વ હવે મોડું પડે છે. જ્ઞાન વિના થયેલી ક્રિયા પણ મિથ્યાત્વ એક અપેક્ષા એ કહેવાય, પણ આ મિથ્યાત્વ હવે એને પેલામાંથી ચોથા ગુણસ્થાનકમાં પહોંચાડે છે, અને પેલું મિથ્યાત્વ એને અધોગતિના બંધને તીવ્ર અને ગાઢ જ બનાવે છે. એનો સંસાર અનંત જ રહે છે, અનંતાનુબંધી તૂટતું નથી. જ્યારે સંકેત થાય છે ત્યારે અનંતાનુબંધીની ચોકડી તૂટી જાય છે. કસાઈ રહિત નથી થતો, એ કસાઈ તો હોય જ છે, પણ એ કસાયના પરિણામમાં અનંતાનુબંધી જે હતું કર્મની ચોકડી પ્રકૃતિ, એના ઉપર પેલી ચોકડી સમાપ્ત થાય છે. ખૂબ સમજવું શ્રુત છે, મતિમાં શ્રુત છે, મનમાં દયા છે. શ્રુત પ્રમાણે મતિ ચાલે, એની મતિ શ્રુત પ્રમાણે ચાલે. એટલી સરસ ભેદ છે. વાત પછી એકની એક છે, પુણ્ય કરવું કે ન કરવું. અહીંયા તો સીધી વાત, હા કે ના કયો. હવે જેને અપેક્ષાથી વિચાર કરવો નથી, અને એક્સ્ટ્રીમિસ્ટ આ બધા, કાંક હા કયો ને કાં ના કયો, અમને આમ બે ન જોઈએ, એટલે પછી શરૂ કર્યું ન કરવું. પુણ્ય ન કરવું, હાઈ લો ન કરવું, લક્ષની અપેક્ષા. એ આજે આપણા ગઈકાલના સ્વાધ્યાયની અંદર કૃપાળુ દેવે કહ્યું કે બધા સાધનમાંથી જે થઈ શકે તે કરવા, પણ લક્ષ્ય રાખીને કરવા. અને લક્ષ્ય વિના આનાથી બધાને સાધન કરે, ઓલો કરે એના કરતા હું ઘણું કરું છું, તો જીત લક્ષ્યવાળાની કે લક્ષ્ય વિનાની? તો લક્ષ્ય વિનાનો, આત્મહિતના આત્મકલ્યાણના લક્ષ્ય વિના ગમે તેટલા કરે તો યમ નિયમની અંદર કંઈ ઘટે, જોગ કયો, તપ તપ તપે, જપ જપ જપે, આ બધું જ કર્યું, આ બધું નિરર્થક છે. કછુ ઓર રહા ઉન સાધન સે, સાધન સત સાધન ક્યારે થાય? કે જ્યારે સત સાથે જોડાય અને સાધન કરે, સતની પ્રાપ્તિ માટે સાધન કરે, સતને દ્રષ્ટિમાં રાખીને સાધન કરે, તો એ સાધન સત. કેમ કે સતની પ્રાપ્તિ કરાવે, સતનો રંગ ચડાવે, સતનો પ્રકાશ જગાડે. પણ સતનું લક્ષ્ય જ નથી, માત્ર સ્વાર્થ એવા સ્વચ્છંદનું લક્ષ્ય છે, તો એ બધું એવું પ્રગટાવે જીવનની અંદર ક્રિયાઓ બધી. એને તો અહીંયા વાત મૂકી છે, એ જરા સમજવી એટલા માટે કહેવી કે અત્યારે જે કંઈ ચાલે છે સ્વાધ્યાયથી જ બધી મતિભ્રમ ચાલે છે. બધી જગ્યાએ જ્ઞાનની ઉપાસના કરે ને અધૂરી કરે, એકાંતમાં કરે, એક દ્રષ્ટિકોણથી કરે, અને પછી એકને એક વાત મગજમાં પકડાઈ જાય, ને પકડાયેલી વાત પાછી જાય નહીં કોઈ દી. આ જીવનું એક અપલખણ છે. એને જ્યાં ત્યાંથી એક સાંભળ્યું ને તો 20-20 વર્ષ પછી પાછો આપણે જયારે ચર્ચામાં આવે ને તો એ જ વાત ધોકો કોઈટા કરે. કોઈ દી એને આપણને એમ થાય કે આ માણસને કંઈ વિચાર કરે છે કે નહીં, એક વાત સમજે છે કે મને પકડે. પકડ આવી ગઈ ને એમાં અહમ જોડાઈ ગયો એનો. હવે અહમ જોડાયેલો છે એટલે વાતનો તંતુ છૂટતો, નથી મૂકતો. સાચું જૈણા પછી જૂનું ન મૂકે, કેમ બને નહીં, એમ જ બને છે. કેમ બને એ તો આપણે લોજિકથી બોલીએ કે કેમ બને, પણ એમ જ બને છે. જગતની અંદર જીવો જાણીને આ બધું કરે છે, એમને જાણતા છતાં અકર્મ કરે છે. દુર્યોધન દશા એને કહે છે, જાનામિ ધર્મ નચ નિવૃત્તિ મે. અસલ એને ગીતાની અંદર એનું આખું સ્વરૂપ આપ્યું છે કે હે ભગવાન, મને ધર્મનો ઉપદેશ આપો, માં હું ધર્મ શું છે જાણું છું, પણ હું ધર્મની પ્રવૃત્તિ કરી શકતો નથી. જાનામિ અધર્મ નચ નિવૃત્તિ મે. અભિમાન અહમ, ઓલું જૂનાની પકડ છૂટતી નથી. પણ સાચું જાણ્યું એ તો જાણકારીના લેવલ ઉપર છે, ઓલું એના અહમના લેવલ ઉપર છે. ઓક સંજ્ઞા છોડે નહીં, સંપ્રદાય છોડે નહીં. કૃપાળુદેવે લખ્યું છે કે બહુ દુષ્કર છે માણસને બધી જ વસ્તુની અંદર છોડાવો આકરો નથી, પણ એને એનો અહમ આધારિત એનો મત છે ને એ ફેરવવો બહુ આકરો. એમાં એ નહીં, પણ આનું જન્મ જન્મનો અહમ ભાવ છે. આજે એક શબ્દ પ્રયોગ આવે કે જાતિ વેશનો ભેદ નહીં. કૃપાળુદેવ કહ્યું છે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે. છતાં જીવને સંસ્કાર અનાદિના જાતિ અને વેશના કેટલા બધા છે. હા, એટલે આ આપણને આપણી આ નબળાઈના વીક પોઈન્ટ છે ને એનાથી પકડાતા. આને મતાર્થ કીધો છે કૃપાળુદેવે. આત્મસિદ્ધિની નવ ગાથામાં મતાર્થીના લક્ષણ કીધા છે. એમાં એક એટલું બધું મતાર્થીનું લક્ષણ કે હોય મતાર્થી તે અને થાય એના આત્મલક્ષ, એને આત્માનો લક્ષ ન થતો. સંપ્રદાયનો લક્ષ એટલો બધો જોરદાર હોય, ગચ્છનો લક્ષ એટલો બધો જોરદાર હોય, પોતાના કુળગુરુનો લક્ષ એટલો બધો જોરદાર હોય, પોતાની માન્યતાનો લક્ષ એટલો બધો જોરદાર હોય, બધું જાણે છતાં ઓલું છૂટે નહીં. આમાં કાંઈ જાણકારીનો અભાવ નથી, અને ભણેલો ગણેલો છે, બધું સમજે છે, સાંભળે છે, છતાં ઓલું છોડતો નથી. એ 50 પ્રકારનો ધર્મ વિતરાગ અને વિતરાગના ગુણગાન ગાય, છતાં એના હુર્ધનને છોડે કે જેવી તેવી વાત છે. ત્યારે આપણને એમ થાય કે આ અરે આ કેવી એની શ્રદ્ધા, મિથ્યા દેવની અંદર તું કેટલો બધો ઊંડો ઉતરી ગયો છું, તને ખબર છે કે કોઈ દેવ તત્વ નથી. તો એને માટે થઈને વરઘોડા ચડાવે, લાખો રૂપિયા ખર્ચે, બધા ભેગા કરે, જમણવાર કરે, આ કરે, તે કરે, કંઈક કરે, શું છે ખબર પડે. તો કે અમારી માતાજીનું આજે આમ છે ને તેમ છે ને, આ ગુરધનનું આમ છે ને, ઓલા દેવનું આમ છે ને, આના નિવેદ આમ છે. એટલે તને તું તને ખબર નથી વિતરાગની. હવે તું એમ કે છે ને જાણ્યા પછી, પણ જાણે તોય કરે કે ન કરે. જેને સમ્યકત્વની પ્રાપ્તિ કરવી છે એ સંકિતી જીવોની આરાધના કરે એ સમજાય, પણ રાગદ્વેષ વાળા જીવોની આરાધના કરે એ કેવી રીતે બને. સમજાય છે હું કહું છું? સંકિતી જીવની વંદના પૂજા બહુમાન બધું સમજાય, કેમ કે સંકિત પ્રાપ્ત કરવું છે. પણ જે રાગદ્વેષ યુક્ત જીવો છે, કષાય યુક્ત જીવો છે, એની સેવા પૂજા, એની આરાધના, એનું બહુમાન, ઈશ્વરની નિશાની છે, એની આ જાણપણાની નિશાની. હે, ચાલો હવે, એટલે આ બધી આ રહેશે જ. અને હજી આ જાશે જ, ને કારણ છે કે આ બોલે છે કે હિન્દ્યા પછી નો જાય, નો જ જાય, આ પકડ જશે. આના માટે એને દલીલ, બહાના, તર્ક બધું મળશે જ. હું કહું છું, કહું, હું માન્ય જ કરું છું, તને નથી કહેતો એમને. મારે એ કહેવું છે કે આ વાત આપણા મગજમાંથી હજી જતી નથી કે છૂટે, કે મને હવે સત્ય સમજાઈ ગયું છે, મારે હવે આ સંસાર લક્ષી કોઈ પ્રયોજન રહ્યું નથી મારા જીવનમાં. સમકીતી હોય તો બરોબર છે, એની વંદના કરું, કેમ કે ગુણની પૂજા કરવાની છે. પણ બાકી બાકીના જે કંઈ છે, જે રાગદ્વેષ યુક્ત છે અજ્ઞાની, એ જીવોની આરાધના મને ન કલ્પે. અને આ સંધ્યા પછી ન જાય તો નથી જતું. એટલે કે છે કે ભલભલા એવા જીવો આગળ વધેલા હોય તોય એના મતવાદમાંથી છૂટી શકતા. હા, કૃપાળુ દેવે તો કેટલી સરસ વાત મૂકી કે મુનિ પ્રતિબંધ તો હજી હટે, પણ સ્વચંદ, આ સ્વચંદનો પ્રકાર છે, નહીં ટળે. એક સ્વચંદ ટળે ને તો એનો મોક્ષ અવશ્ય કીધો, અવશ્ય. બાકીનું બધું પછી, તારો સ્વચંદ ટળી જાય તો, તારો સ્વચંદ ટળે એટલે મને વિતરાગની આજ્ઞા માન્ય છે. હારે પ્રભુ, નહીં માનું, નહીં માનું, અવરની આણ પ્રભુ નહીં માનું, એમ આચાર્ય મહારાજ સ્તવનામાં કહે કે પ્રભુ મને કોઈ દિવસ હવે કોઈની શ્રદ્ધા નહીં થાય, કે જેનાથી સંસારની વૃદ્ધિ છે મને એની શ્રદ્ધા નહીં થાય, અને મને એની શ્રદ્ધા ન હો, કોઈ કાળે ન હો. આ સમ્યક સન્મુખ જીવનું લક્ષણ છે. એને સંકિતની પ્રાપ્તિ થાય, હજુ દ્રષ્ટિ સમ્યક નથી તો દર્શન સમ્યક કેવી રીતે થાય, એ એ જે બેસતું નથી. જેની દ્રષ્ટિ સમ્યક નથી, સમ્યક નથી, એને દર્શન સમ્યક કેવી રીતે થાય? પછી એક વાર વાત કરી દીધી કે સંકિતિ હોય, દેવ ન હોય ને, આપણો હોગો ભાઈ હોય ને, તોય કરવી. દુશ્મન હોય ને તો કરવી, દેવ નહીં, પણ કોણ? સંકેતી. મિથ્યાત્વી છે જે રાગ દ્વેષ યુક્ત છે, એ ગમે તેવો છે, દેવ છે તોય એ આરાધ્ય બની શકે નહીં. મોક્ષ માળામાં આપ્યું છે, સદદેવના લક્ષણ આપ્યા છે. તો ભૂલ થાય છે, 18મું પાપસ્થાનક તો સેવવું જ છે, સેવવું છે એમ નહીં પણ સેવવું જોઈએ. હવે આનું શું કરવું? હે, આ ગ્રંથિ, આ ગ્રંથિ બંધાઈ છે, આ ગ્રંથિ છૂટતી નથી. એટલે આપણે કે સાચું જાણે તો ન છૂટે, હા સાચું જાણે તોય ન છૂટે. કોઈ સાચું જાણે છે એટલે એ એના પોતાના અહમમાંથી મુક્ત થાય છે એવું નહીં. હા એમ જ, ડરથી, ભયથી, લોકસંજ્ઞાથી, કોઈને કોઈ કોઈ સંસાર લક્ષી ભાવથી કરતા હોય, મુક્તિના ભાવથી ન કરતા હોય. પણ જો અજ્ઞાની હોય, મોહયુક્ત હોય, રાગદ્વેષ યુક્ત હોય, એવો દેવ આપણું કલ્યાણ કરી શકે ખરો? જે સ્વયં મોહમાં ગ્રસ્ત છે એ આપણને મોહમુક્ત કરી શકે ખરો? તો પછી ક્યાં વાત છે? આ અજ્ઞાનની વાત થાય, સંકિતની વાત નથી થતી. સંકિતિ નરક, નરકમાં હોય ને તો પણ એની આરાધના કરવી. કૃપાળુ દેવે લખ્યું છે કે કેવી કૃષ્ણ ભગવાનની દશા, સમકીતી હતા લખ્યું છે, ભલે અત્યારની અવસ્થા જે હોય તે આ આદરણીય છે. મૂળ વાત પકડાતી નથી, અને આપણા હજી સ્વચ્છંદના એટલા બધા સંકલ્પ વિકલ્પ ભ્રમ મૂઢતા ચાલી આવે છે, આ જીવ ક્યારેય હજી મતાર્થથી મુક્ત થઈ શકતો નથી.
બહુ સૂક્ષ્મ વાત છે. સ્વાધ્યાયની અંદર આ એની આટલી સૂક્ષ્મતા આવે, બુદ્ધિની વિશુદ્ધિ આવે, એટલે નિષ્ઠા એની છે, એ સતની નિષ્ઠા થાય. અસત પ્રત્યે પછી જરાય નિષ્ઠા ન રહી, એ કોઈ કાળે મારું કલ્યાણ કરી ન શકે. જેને રાગ દ્વેષ છે તે જેના અનેક જગ્યાએ અનેક રૂપના વ્યાખ્યા આપી છે, કોઈ વ્યાખ્યા, પણ સાચી વાત એ છે કે એને સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી. એટલે અહીંયા મૂળભૂત આને જેને કહીને કે આ સ્વાધ્યાય છે ને, એ દર્શન શુદ્ધિનો વિષય છે. જો આપણી દ્રષ્ટિ શુદ્ધ નહીં થાય તો દર્શનની પ્રાપ્તિ દુર્લભ થશે. ઘણી ગાથાઓ એવી આવે છે કે જો એમને વહી જાય તો ગાથા તો વહી જશે ને, આપણા મગજમાં એક આવશે કે પુણ્ય કરવું નહીં. જો આ વાત નહીં આવે, અને એટલે આજને જે તે જગ્યાએ બધે ચાલે છે સંપ્રદાયોમાં, ત્યાં વાત જ્ઞાનની ઉપદેશની ચાલે છે, પણ વાંધો એ છે કે દ્રષ્ટિની શુદ્ધતાની વાત નથી રહેતી. એક્સ્ટ્રીમમાં કા આ નહીં ને કા આ નહીં, વિચારનો જે કહીએ બરોબર યોગ થવો જોઈએ, એ વિચારના યોગની વાત બહુ ગૌણ થઈ જાય છે. આગળ ચાલો, હવે ગાથા 61.
ભક્તિથી મુખ્યપણે પુણ્ય બંધાય છે અને પરંપરાએ મોક્ષ થાય છે. દેવ શાસ્ત્ર મુનિવર વર્તણી ભક્તિથી પુણ્ય પમાય નહીં કર્મશય તેથી પણ કહે આર્ય મુનિરાય. શ્રી વિતરાગદેવ પરમગામી પરમગમ અને પરમ મુનિઓની ભક્તિ કરવાથી મુખ્યપણે પુણ્ય થાય છે પણ કર્મશય થતો નથી એમ આર્ય શાંતિ કહે છે. સમ્યક દર્શન સહિત દેવ શાસ્ત્ર અને ગુરુ ભક્તિ કરવાથી મુખ્યપણે પુણ્ય બંધાય છે, મોક્ષ થતો નથી પણ પરંપરાએ મોક્ષ થાય છે. મિથ્યા દ્રષ્ટિઓને ભાવ ભક્તિ હોતી જ નથી, લૌકિક બાહ્ય ભક્તિ હોય છે અને તેથી તે કંઈક મંદ પુણ્ય બંધ કરે છે. અહીં પ્રભાકર ભટ્ટ કહે છે કે હે ગુરુદેવ, જો પુણ્ય મુખ્યપણે મોક્ષનું કારણ થતું નથી તો ઉપાદાય પણ ન ગણાય. ત્યારે પૂર્વ સમયમાં ભરત, સગર, શ્રી રામચંદ્ર તથા પાંડવવાદી આર્ય પુરુષો નિરંતર પંચ પરમેશ્વરીનું ગુણ સ્મરણ, દાન, પૂજાદિ વડે ભક્તિમય થઈને શા માટે પુણ્ય ઉપાર્જન કરતા હતા? શ્રી ગુરુ સમાધાન કરે છે, જેમ પરદેશમાં રહેલ કોઈ રામાદિ પુરુષ પોતાની પ્રિય સ્ત્રી સીતા આદિ પાસેથી આવેલા માણસની સાથે વાત કરે છે, તેને માન આપે છે, તેને દાન વગેરે આપે, તેનું કારણ પોતાની સ્ત્રી પત્રેનો પ્રેમ છે, તેમ ભરત, સગર, રામ તથા પાંડવ આદિ તત્વજ્ઞાનીઓ વિતરાગ પરમાનંદરૂપ મોક્ષ લક્ષ્મીની ઈચ્છા રાખી સંસારની સ્થિતિને છેદવા અર્થે આર્ત રોદ ધ્યાનને નાશ કરવાનું કારણભૂત એવું પંચ પરમેશ્વરની ભક્તિ આદિ કરે છે, તો પણ તેઓની દ્રષ્ટિ કેવળ નીચ પરિણતિમાં હોય છે પણ પરભાવમાં નહીં. તેથી શુભક્રિયાવાન સમ્યક દ્રષ્ટિને જેમ ખેડૂતને ત્યાં ધાન્યની સાથે વગર પ્રયાસે પરાળ આદિ પાકે છે, તેમ વગર ઈચ્છાએ સહેજે શુભાસ્ત્રવ થાય છે. ભક્તિથી મુખ્ય પુણ્ય બંધાય એ અને પરંપરાએ મોક્ષ થાય છે એમ કહીએ, અને એ વસ્તુ દેવ શાસ્ત્ર મુનિવર અને એથી પુણ્ય પમાય કશાય તેથી પણ નહીં અને તે મુનિવર કહે છે. અને વિતરાગદેવની ભક્તિ કરવાથી, પરમ મુનિની ભક્તિ કરવાથી મુખ્યપણે પુણ્ય થાય છે પણ કર્મશય થતો નથી એમ આર્ય શાંતિ કહે છે. અને સમ્યક દર્શી સહિત દેવ શાસ્ત્ર અને ગુરુ ભક્તિથી કરવાથી મુખ્યપણે પુણ્ય બંધાય છે, એનાથી મોક્ષ થતો નથી, તો પરંપરાએ મોક્ષ થાય કેમ? મિથ્યા દ્રષ્ટિ ભાવ ભક્તિ હોતી જ નથી, લૌકિક બાહ્ય ભક્તિ હોય તેથી કંઈ મંદ પુણ્ય બંધ કરે છે. હવે અહીં પ્રભાકર ભટ્ટ પૂછે છે, જો ગુરુદેવ, જો પુણ્ય મુખ્યપણે મોક્ષનું કારણ થતું નથી તો એનો ઉપાદાય કરવા પણ ન કરાય, ત્યારે શા માટે પુરાણ ભારતમાં આ બધી વસ્તુ માણસો કરતા અને ભક્તિમય શા માટે, એના માટે તેને પુણ્ય ઉપાર્જન કરતા? હવે ગુરુ એનું સમાધાન કરે છે કે જેમ પરદેશમાં રહેલ કોઈ માણસ હોય અને કોઈ બીજો એનો મિત્ર આવે કે રમાદી કોઈ આવે તો એની પાસેથી પોતાની સ્ત્રીની વાતો સાંભળે તો એને માન આપે છે, અને માન આપીને એને જે કંઈ કરવાનું હોય એ રીતે પોતે એની સાથેનો રહીએ છે. શા માટે કરે છે? કારણ કે પોતાની પતિ પ્રત્યેનો પ્રેમ છે, એટલા માટે. અને છેલ્લે એક સરસ દ્રષ્ટાંત આપે છે, જેમ ખેડૂતને ત્યાં ધ્યાન વગેરે પ્રયાસે પરાદી પાકે છે તેમ વગર ઈચ્છાએ સહેજ સ્વભાવે શુભાસ્ત્રવ થાય છે. જેમ ખેડૂત ધાન્ય માટે ઈચ્છા રાખે છે અને પકાવે છે પણ સાથે સાથે બાજુમાં જે ઝીણું ગ્રાસ ઉગે છે તો પણ એ વગર ઈચ્છાએ થાય છે, એની ઈચ્છા નથી હોતી કે આ હું ગ્રાસ મને થાય, આ ગ્રાસ થાય, પણ એને તો ધાન્ય ઉપર વધારે ઇન્ટરેસ્ટ હોય છે. અને એ આપણે જે સમ્યક દ્રષ્ટિવાળો જે માણસ હોય, જે કોઈ માણસ એના પર ઈચ્છા રાખે તો એ શુભ સ્રાવ થાય છે. સમ્યક દ્રષ્ટિ રાખીએ તો ઓટોમેટિક શુભ થતું જાય. આપણે
61મી ગાથામાં સરસ વાત મૂકી છે કે ભક્તિથી પુણ્ય થાય પણ કર્મક્ષય ન થાય. એટલે અહીંયા જરા વધારે સૂક્ષ્મતાથી વાત મૂકી છે. અહીંયા કે છે એને પુણ્ય બંધાય પણ મોક્ષ પરંપરાએ થાય, ન થાય એમ નથી. પુણ્યથી એને પરંપરાએ મોક્ષ થાય. એટલે આવી ભક્તિ કરવાથી એને એ પ્રકારના તત્વો પ્રત્યેનો રાગ રહે પણ એ રાગ શુભ હોવાને કારણે ઉત્તરોત્તર એમાંથી એને પુણ્ય તરફ જે પ્રગતિ કરે છે, સમ્યકત્વ તરફ, એની વાત મૂકી છે. એટલે એક અપેક્ષાએ, પરંપરાએ ના નથી પાડી અહીંયા, પણ મુખ્યપણે તો જો એનો શુભ રાગ હોય તો કેવળ પુણ્ય બંધાય. તો અહીંયા એ ઉદાહરણની અંદર સરસ રીતે મૂક્યું છે કે એ શું કરે છે પણ પરંપરાએ કેમ થાય છે. તો કે છે કે ખેડૂત વાવેતર શેનું કરે? પાકનું. અનાજ વાવે કે ઘાસ વાવતો નથી પણ છતાં ઘાસ એમને એમ થાય. એમ કોઈ જીવ એ મોક્ષના પ્રયાસ માટે થઈ અને ભક્તિ કરે પણ મોક્ષ ન મળે અથવા કર્મક્ષય થતા ન હોય તો પણ એમાંથી એને આ પુણ્યનો લાભ તો મળે જ, વગર પ્રયત્ને પણ મળે જ. એને કહેવાય બાય પ્રોડક્ટ્સ. એક વસ્તુ ઉત્પન્ન કરવી છે તો એની સાથોસાથ બીજું જે સર્જન થાય છે એના માટે કાંઈ થયું નથી પણ એ આપોઆપ થાય છે. એનું પરિણામ જ એ છે કે એક વસ્તુની ઉત્પત્તિ સાથે બીજાની ઉત્પત્તિ, સહ ઉત્પત્તિ કહીએ એમ. આવી ભક્તિથી પણ એને એવું પુણ્ય, સાતિશય પુણ્ય બંધાય કે જેથી કરીને પરંપરાએ એને મોક્ષનું કારણ બને, ઉત્તમ યોગો પ્રાપ્ત થાય. એટલે એ પ્રકારે વાત મૂકી છે કે પરિણતિની, કે નિજ પરિણતિ રાખીને જો કોઈ પણ ક્રિયા, આત્માની પરિણતિ, એવા જીવો એ પંચ પરમેશ્વરની, કે લખ્યું છે કે જો ભક્તિથી તમે કહો છો મોક્ષ ન થાય તો આ બધા મહાપુરુષો શાસ્ત્રમાં જે આવે છે એ બધા દાન દેતા, ભગવાનની પૂજા કરતા, અનુષ્ઠાન કરતા, પંચ પરમેશ્વરની ભક્તિ કરતા, શું કામ કરતા જો એનાથી મોક્ષ ન થાય તો? તો એનો જવાબ આપે છે કે એ બધું જ કરતા હોય પણ એનું લક્ષ શું હોય? નિજ પરિણતિ. પોતાનો મોક્ષ થયો નથી ત્યાં સુધી
મોક્ષ પામેલા અથવા મોક્ષને માર્ગે ચાલનારા પુરુષોની ભક્તિ કરે. મોક્ષ પામેલા અથવા એના માર્ગે ચાલનારા, જૈન દર્શનની અંદર આ મોક્ષ પામેલા અને મોક્ષને માર્ગને માર્ગમાં પ્રવેશ કરેલા એ જે પાંચ પદ આપ્યા છે, કયા? પંચ પરમેષ્ઠ. આ પંચ પરમેષ્ઠમાં રહેલા આત્માઓ કયા છે? કે કાં તો એ સિદ્ધપદ પામ્યા છે અને કાં સિદ્ધપદની રહેલામાં છે. ઓછામાં ઓછા એ સાધુ છે, એટલે સર્વસંગ પરિત્યાગી છે, સર્વવિરતી છે. ભલે મોક્ષ નથી મેળ્યો, પણ એને સંસારનો તો ત્યાગ કર્યો, એને મોક્ષ નથી મેળ્યો, સિદ્ધત્વ પ્રાપ્ત થયું નથી, પણ સાધુત્વનો સ્વીકાર કર્યો. સાધુત્વનો સ્વીકાર કર્યો એટલે સંસારીપણાનું એને મનથી વિરતી, સર્વવિરતી, સંસારને છોડી દીધો. એના મનમાંથી સંસાર ગયો, એના ભાવમાંથી સંસાર ગયો. એને જોઈએ છે અશરીરીપણું, પણ શરીર છે ત્યાં સુધી એ સાધકપણું એનું છે. તો પંચ પરમેશ્વરનું સ્વરૂપ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, કે ભલે મોક્ષ નથી પામ્યા, પણ આ બધા મોક્ષ માર્ગની અંદર પ્રવેશેલા જીવો છે, માર્ગસ્થ જીવો છે. માર્ગસ્થ છે એ ચાલે છે, ચાલતા 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 મંઝિલે જ પહોંચશે. માર્ગાનુસારીથી એ માર્ગસ્થ થવાય, માર્ગાનુસારી એ સર્વસંગ પરિત્યાગ નહીં, દેશ પરિત્યાગ, ચોથું ને પાંચમું ગુણસ્નાનક. એટલે એ પ્રકારની એની એક અપેક્ષા એ વાત થાય છે દરેક. તો ત્યાં એ આનાથી ઓછું કઈ નહીં, પંચ પરમેષ્ઠની ભક્તિ કરવી. ભક્તિ કરવી તો કોની કરવી? પંચ પરમેષ્ઠમાં નિશ્ચિત થયું કે એ ઓછામાં ઓછું પદ એનું કયું? સાધુ. અને સાધુ કોણ? સર્વવિરતી અને સર્વત્યાગી, સર્વસંગ પરિત્યાગી. શબ્દ શું છે? બધા સંસારી સંગ, જે સંગ સંસારનું ચિહ્ન છે, સંસારનું લક્ષણ છે, સંસાર સાથે જોડાણ કરાવે છે, એવા સંગનો પરિત્યાગ. પરિત્યાગ શબ્દ પણ એટલો છે કે બધી રીતે પૂરેપૂરું ચારે બાજુથી પરિપૂર્ણ રીતે. અહીંયા આપણી બધી કલ્પનાઓ, હવે પંચમ કાળ છે ને, એટલે અડધો છોડ્યો ને અડધો પાછો મારા વ્યવહારિક ભાઈ તો રિયાજ. પરિત્યાગ ન થયો, ત્યાગ થયો. એટલે મેં ઘર છોડ્યું, પણ હજી મારા સંસારી મા બાપ તો ઉભા જ છે, એ પરિત્યાગ નથી. પરિત્યાગ વાળો તો કે વાત કરવી જ નહીં કોઈ દિવસ, કેમ કે મેં તો પૂરું છોડ્યું. એટલે હવે કોની વાત કરે છે? પણ હવે આ આપણે તો એટલા બધા નિષ્ણાત છીએ કે વૈરાગ્યને સંસારમાં લાવવો એ નહીં, પણ વૈરાગ્યમાં સંસારને દાખલ કરી દેવો, એમાં હોશિયાર. અને એને માટે આપણને તર્ક મળે, એને માટે બધા અનેક પ્રકારના લોજિક ન્યાય મળે કે આમ છે ને, આમ કરવું છે ને, આમ કરવું છે, બધું મળ્યા કરે. પણ જો તત્વથી વિચારીએ તો એના સંન્યાસની અંદર સંસારને કોઈ પ્રવેશ નથી. સંન્યાસ એટલે આ દીક્ષા. એ થઈ પછી સંસારના સંગ એનો બંધ કોઈ પણ પ્રકારે કલ્પે નહીં, ત્યાગ્ય ત્યાજ્ય છે. એટલે શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં સરસ આપ્યો છે, સર્વ સંગ પરિત્યાગ. અને સંગ એ આશ્રવ છે, સંગ એ સંબંધનું મૂળ છે. આ સંગ જ નથી પછી સંબંધ ક્યાંથી રહે? પણ આપણે તો એ મજા ના આવે ને આપણને, તો એટલે બધું દાખલ કરી દઈએ છે. અહીંયા કે છે પ્રભાકર ભટ્ટે પ્રશ્ન કર્યો છે કે સાહેબ તો પછી આ બધા ભક્તિ શું કામ કરે છે, અથવા શાસ્ત્રોમાં આવા ભક્તિમાનોના ઉદાહરણ કેમ છે? આ બધા તત્વજ્ઞાનીઓ સંસારની સ્થિતિને છેદવા માટે પંચ પરમેશ્વરની ભક્તિ કરે છે. તો કે ભક્તિ આદિ કરે છે, પણ એની દ્રષ્ટિ એ ભક્તિ કરવાની નથી હોતી, પોતાની પરિણતિ એવી કરવાની હોય છે. પંચ પરમેશ્વરી ત્યારે એ એમનો આદર્શ બને છે, એમનું લક્ષ્ય બને છે. એક સાધુની ભક્તિ કરીએ ત્યારે મનમાં એ ભાવ થાય કે હું પણ ક્યારે આ પદને પ્રાપ્ત કરું. એક આચાર્યની ભક્તિ કરે, વંદના કરે ત્યારે મનમાં ભાવ એવો હોય કે પ્રભુ અમારી સ્થિતિ પણ ક્યારે અમે અરિયંતની ભક્તિ કરીએ, અરિયંત થવા માટે કરીએ, માત્ર અરિયંતને પૂજવા માટે અરિયંતની ભક્તિ નથી. એટલે જૈન ધર્મમાં સૂત્ર છે કે અરિયંત ભજો, અરિયંત ભજો, અરિયંત થવા માટે કરો. જેવની ભક્તિ કરો છો એવા જ થવું છે. કારણ કે મૂળભૂત તત્વજ્ઞાન કે છે કે સર્વ જીવ છે, હું સિદ્ધ છું એટલે સિદ્ધની ઉપાસના કરું છું, સિદ્ધનું પદ બતાવનાર અરિયંત છે માટે અરિયંતનું કરું છું, એ અરિયંતે બતાવેલા માર્ગે ચાલનાર આચાર્ય છે, ધર્મનું પાલન કરે છે અને કરાવે છે માટે આચાર્યની ભક્તિ કરું છું. એ માર્ગની અંદરનો જે ભગવાનનો બોધ છે એના અગમ્ય એવા રહસ્યો ખોલનાર જે છે ઉપાધ્યાય, એવા ઉપાધ્યાયને જે આગમના રહસ્યોને ભણે છે, ભણાવે છે, એની ભક્તિ કરું છું. અને એ માર્ગે જે ચાલનાર છે, જેને સંસારનો ત્યાગ કરી દીધો, સર્વસંગ પરિત્યાગ, કેમ કે સંઘ એ આશ્રવ છે, જેને આશ્રવ છોડ્યો છે એની ભક્તિ કરું છું. આશ્રવથી મોક્ષ કદાપી થાય નહીં, આશ્રવથી કદાપી મોક્ષ થઈ શકે નહીં, આશ્રવ તેના જેવા થઈ જાય. એટલે એવું થવું છે. એટલે અહીંયા સરસ મૂકે છે કે ભક્તિ કરે છે, પણ એ ભક્તિ એટલા માટે નથી કરતા કે કાયમ રહીને હું એનાથી નીચો રહું. ભક્તિ એટલા માટે કરે છે કે હું પણ શીઘ્રાતી શીઘ્ર એ પદને, એ સ્થિતિને, એ અવસ્થાને પામું. આ ભક્તિ પરંપરાએ મોક્ષનું કારણ છે કે ભક્તિમાં કેન્દ્ર સ્થાને જેની ભક્તિ કરે છે એ નથી, પણ પોતાના આત્માની એ અવસ્થા થાય એ છે. એટલે એનું કોઈ વ્યક્તિત્વ છે જ નહીં, એ અસંગી થવા માટે પ્રયત્ન કરે છે, એવા દાસાનું દાસની ભક્તિ અમોને પ્રિય છે. ઘણી રીતે ઘણી અપેક્ષા એ વાતને સમજવી, એક એક વાત આવે ત્યારે એનો સંદર્ભ લઈને, સંબંધ લઈને, વાતને સમજીને, પકડીને આ તત્વ શું છે. એક તત્વ સાચું પકડાય તો આપણો એક લીટીનો સ્વાધ્યાય પણ આપણા કલ્યાણનું કારણ થાય, બાકી ગ્રંથના ગ્રંથ કર્યા કરે. અને જે કંઈ ક્રિયાઓ છે ભલે ને આંધળો ભીત થઈને કરે, કૃપાળુદેવ કહે છે કે અનંત વાર કરવાથી પણ સૌ સાધન બંધન જ થશે તમે. કારણ સત્સાધન સમજો નથી તું, આખી વાત સમજણ ઉપર છે. સત્સાધન મળ્યા નથી એમ નથી, કેમ કે સાધન તો અનંતવાર કર્યા, પણ તું એને સતનું, એની અંદર રહેલું જે સત છે, સાધનને સત સાથે જોડનાર જે તત્વ છે એને તું સમજો નથી કે શેને લક્ષ્ય કરો. પંચ પરમેશ્વરની ભક્તિ પણ પરમેશ્વર થવા માટે કરીએ છીએ, માત્ર એની ભક્તિ કરી છે એટલે આપણું કલ્યાણ છે એમ નહીં, ત્યાં એની લક્ષ્ય શું છે, નિજ પરિણતિ ઉપર લક્ષ્ય રહેવું જોઈએ. પરમાત્માની ભક્તિ કરતી વખતે પણ પોતાનો પરમાત્મા સ્વભાવ એના ઉપર લક્ષ્ય રાખીને કરે. આનંદ ગંજીએ કયા પદમાં કીધું, જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે. અરે જીનને આરાધના કરતા પેલા શું થવું જોઈએ, જીન. જીનનો અર્થ આપ્યો છે વચનામૃતમાં, શું આપ્યો છે, સંસાર પ્રત્યેનો આત્મભાવ જેને ત્યાગી દીધો છે એ જીન છે, હજી થયો નથી. જેની પૂજા કરે છે એ તો થયા છે જીન, પણ જીન થઈને જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે, એણે પણ પોતે સંસાર પ્રત્યેનો આત્મભાવ છોડી અને હવે જીનેશ્વર જેને આ પ્રાપ્ત કર્યું છે જીનપદ એની પૂજા કરે છે, તો આ જીનવર થવાનો, આત્મભાવ છોડી દીધો, એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો આત્મભાવ હવે સંસાર પ્રત્યે નથી. દેવચંદ્રજી મહારાજે એની પૂજામાં કીધું કે જીન પૂજના તે નિજ પૂજનારે, જીન પૂજના તે નિજ પૂજનારે. અને કૃપાળુદેવે એને સમજાવ્યું કે જીન પદ નિજ પદ ભેદભાવ નહીં, તું જીનની પૂજા કરે ત્યારે પણ એ શુદ્ધ છે, આવિર્ભાવ થયો છે એનું, એ પ્રગટ છે અને મારામાં તિરોહિત ભાવે છે, અપ્રગટ છે. માટે પ્રગટ કરવા માટે એ પ્રગટ તત્વ હું તારી પૂજા કરું છું. દીવો પ્રગટાવવો છે તો મારા દીવાને, અપ્રગટ દીવાને કેની સન્મુખ લાવવો પડે? પ્રગટ દીવાની સન્મુખ. જેવો પ્રગટ દીવાની સન્મુખ એ દીવો જાય છે કે તરત જ એ પણ પ્રગટ અને ઓલો ઠરી જાય છે, એનું કઈ ઓછું થાય તે જ. તો એક દીવામાંથી અનંત દીવા પ્રગટાવવા છતાં મૂળ દીવો કઈ બુજાતો એવો આ માર્ગ છે. સિદ્ધોના માર્ગે ચાલીને અનંત ભવ્યો મોક્ષે ગયા તો ઓલા સિદ્ધનું શું થયું? લૂંટાઈ ગયો. એ તો સ્થિત છે. એટલી અદભુત વાત શાસ્ત્રકારો જ્ઞાનીઓ સમજાવે. એટલે અહીંયા ભક્તિ પણ મુક્તિનું કારણ છે. જો ભક્તિમાં નિજ પરિણતિ ઉપર લક્ષ્ય રાખીને પરમ તત્વની ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ પણ જીવને મુક્તિનું કારણ છે. બરાબર. હવે આપણે એક 62મી ગાથા લઈ લઈએ.
પૂર્વ સમયમાં નહીં, શ્રી ગુરુ, દેવશાસ્ત્ર તથા ગુરુની નિંદાથી પાપ બંધ થાય છે. દેવશાસ્ત્ર મુનિવર ત્રણો દ્વેષ કરે જો કોઈ, નિયમે પાપ ઉપાર્જતા ભવમાં ભમતા ભવ સોય. જે જીવ શ્રી વિતરાગદેવ, વિતરાગ શાસ્ત્ર અને નિર્ગ્રંથ મુનિઓ પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખે છે તે જીવને નિયમથી પાપ બંધ થાય છે, કે જે પાપથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે. નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાત્મા દ્રવ્યની પ્રાપ્તિની રૂચિરૂપ નિશ્ચય સમ્યક્ત્વનું કારણ તત્વાર્થ શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્તના વિષયભૂત એવા દેવ શાસ્ત્ર અને ગુરુની જે જીવ નિંદા કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે તથા મિથ્યાત્વ છે, તે પાપ બંધે છે. તે પાપ પંથી ચાર ગતિમાં સંસારમાં પરિભ્રમણ થાય છે. જે જીવ વિતરાગ દેવ અને વિતરાગ શાસ્ત્ર નિર્ગ્રંથ મુનિઓની અવજ્ઞા કરે છે તે પાપ બંધ બાંધે છે અને પછી એમાં તો પરિભ્રમણ જ રહે છે. અને જે નથી કરતા તે દેવ તે સારા રસ્તે જઈ શકે છે અને એને છેવટે મોક્ષ તરફ જઈ શકે છે. આ બેનો તફાવત બતાવ્યો છે
અને નિર્ગ્રંથ મુનિઓ પ્રત્યે જો એને અભાવ ભાવ આવે, અવજ્ઞા ભાવ આવે, દ્વેષ ભાવ આવે તો કઈ બંધ થાય? પાપ નો બંધ થાય. પાપ માટે બીજું કઈ વિચારવાનું નથી. આ જબરજસ્ત, આપણે સામાન્ય રીતે ચોરી, લૂંટ, હિંસા આ વગેરે તો છે જ, પણ અહીંયા સૂક્ષ્મ બતાવ્યું છે કે તારા ભાવની અંદર જો તને આ દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે દ્વેષ ભાવ જાગે, અભાવ ભાવ જાગે, નેગેટિવિટી જાગે તો એ પાપ છે. એટલે ધર્મની પહેલી ભૂમિકામાં સંભવનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું કે અદ્વેષ, અને એટલે જ આઠ દ્રષ્ટિની પેલી સજાય મૈત્રી, એટલે મોક્ષનો અદ્વેષ. આ પેલી દ્રષ્ટિ, ભલે તારી પાસે કાંઈ નથી, તું મિથ્યાત્વી જ છો, પણ તને મોક્ષનો દ્વેષ નથી. દેવગુરુ ધર્મ પ્રત્યે કોઈ દ્વેષ નથી. આ કેટલી મોટી વાત છે માનસિકતાની. એની નેગેટિવિટી નથી. એ કરે ન કરે સંસારમાં રહેતો હોય પણ એને એમ થાય કે હું કરી શકતો નથી, પણ દેવગુરુ ધર્મ પ્રત્યે તો એને આ કેટલું મોટું એનું પોઝિટિવ મૂલ્ય છે એનું, કે જે પાપ આનાથી થાય છે, દેવગુરુ ધર્મની નિંદાથી, અવજ્ઞાથી. કૃપાળુદેવે પત્રમાં આપ્યું છે,
જેના ગુણગાન કરવાથી જીવ મુક્ત થાય છે, જેના ગુણગ્રામ કરવાથી જીવ મુક્ત થાય છે, આ બધા, અને જેની અવજ્ઞા કરવાથી બંધાય છે. હા, અનંતાનું મંદિર, અનંતાનું મંદિરમાં કે જે વિતરાગ છે, દેવગુરુ ધર્મ છે, આ નિર્ગ્રંથ મુનિ છે, વિતરાગ શાસ્ત્ર છે, આવો દેવ એના પ્રતિ, એને નિયમથી પાપ બંધ થાય છે. શબ્દ શું મૂક્યો છે? નિયમથી. બસ, કારણ કે જેદી તેદી એને સમ્યકત્વ થશે, એનો આધાર શું? દેવગુરુ શાસ્ત્રની ભક્તિ. જેદી એને સમ્યકત્વ થશે, મોક્ષ માર્ગનો પ્રારંભ થશે, એનું પ્રારંભ બિંદુ કયું? કે એને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિના આધાર. પછી એની જે કઈ યોગ્યતા બધી જ એના તરફ જશે. આ એની બહુ સરસ વાત કરે છે કે એ સમ્યકત્વના વિષયભૂત એવા દેવગુરુ શાસ્ત્ર છે, એના તરફ જો એની નિંદાનો ભાવ છે, અવજ્ઞાનો છે, તો એ પાપ બાંધે છે અને ચાર ગતિમાં સંસારમાં પરિભ્રમણ કરે. તો પહેલામાં પહેલું સંસારમાં પરિભ્રમણનું કારણ શું? એ જીવને સદેવ ગુરુ ભક્તિ પ્રત્યે દ્વેષ છે, અભાવ છે, નિંદા છે, નેગેટિવ છે. એટલે આઠ દ્રષ્ટિની સજામાં હરિભદ્ર સૂરીએ બહુ સરસ મૂક્યું, યોગ દ્રષ્ટિ સમજે ગ્રંથમાં, કે સર્વપ્રથમ એનો પ્રારંભ થાય છે, એને કોઈ દેવગુરુ ભલે કરી ન શકે પણ એની કોઈની એને નિંદા નથી. અને આ ન થાય એટલા માટે પહેલા સંસ્કાર બાળકના આપવામાં એને પરમાત્માના દર્શન કરવા, સાધુ પુરુષોની વંદના કરવી અને સત્શાસ્ત્રનો આદર કરવો. તું કર કાંઈ નહીં, કશું જ નહીં થાય, પણ એના જન્મજાત સંસ્કાર ફેરવી નાખે. બાળકને આ શાળામાં, જ્ઞાન શાળાની અંદર કરવાનું શું છે? એને આ પ્રકારના દેવ પ્રત્યેની, ગુરુ પ્રત્યેની અને શાસ્ત્ર પ્રત્યેની એને દ્વેષની ભાવના જાણે અજાણે ન થાય. પછી જીવ આગળ વધે ન વધે પછી, પણ આ બીજ એને જેદી તેદી એના તરફ લઈ જશે. પણ અભાવ હશે તો એ ભાગશે. એ ક્યારેય એનો યોગ થાય તો પણ એની સન્મુખ એ થશે નહીં, કારણ કે એના મનમાં દ્વેષ છે, અભાવ છે, નેગેટિવ છે, અવજ્ઞાનો ભાવ છે. આ પહેલું સૂત્ર આવ્યું કે ભાઈ આ પાપ છે, પુણ્ય થવું હશે ત્યારે થશે, પણ પાપમાંથી મુક્ત થવા માટે આ પાપનું મૂળ શું છે? તો કે દેવગુરુ ધર્મ પ્રત્યેનો એનો અભાવ. જીવને આ સંસ્કાર મળે, આ દ્રષ્ટિ મળે, આ બહુ પ્રાથમિક દ્રષ્ટિ છે કે સતદેવ, સતધર્મ અને સતગુરુ. દેવ એ આ પ્રકારનો જે વિતરાગ છે તે દેવ છે, ગુરુ નિર્ગ્રંથ છે તે મુનિ છે, અને જેમાં શાંત રસ છે એ શ્રુત છે. શાંત રસ સિવાય બીજું કોઈ જીવનનો રસ એમાં છે નહીં. તો શાંત રસથી પરિપૂર્ણ જે સ્વાદ છે એ શાસ્ત્ર છે. સુશાસ્ત્ર, આ વાત એટલી બધી પાયાની છે કે આપણે જેને કંઈ સંસારીઓની અંદર આ સંસ્કાર નિર્માણ કરવા માટે એના જીવનમાં આ ત્રણ વાતો પાયાની એવી બની જાય કે એ જીવ પહેલી દ્રષ્ટિ મારીએ ભલે સંકેત ન પાને, પણ પહેલી દ્રષ્ટિ મારીએ આપણા સંતાનો સંકેત ન પામે કદાચ, પણ ગાઢ મિથ્યાત્વમાં જવાનું નહીં, પણ પહેલી દ્રષ્ટિમાં એ રે, એને અદ્વેષ થવો જોઈએ ધર્મ પ્રત્યે, પ્રેમ ભાવ. એટલે સામાન્ય બધા જે સંપ્રદાયના માધ્યમો છે એ માધ્યમો જીવને આ ભાવ આપે છે. બરાબર છે? વિશેષ અવસર.